તારીખ 23-8-1997 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 596
આપણે એમ આવ્યું હતું કે જ્યારે આત્મા પરિભ્રમણની વેદનાથી ઉદય ભાવમાં ઉદાસીન થાય છે ઉદય પ્રસંગોમાં ત્યારે જન્મ મરણ ન કરવો એટલે મોક્ષ પ્રાપ્ત કરવો પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવી એવો નિર્ધાર કરે છે. એ નિર્ધાર કરતા એનો અભિપ્રાય સંસાર પ્રત્યેનો બદલાય છે. એ અભિપ્રાય એ પ્રકારે ત્યાં બદલાણો કે હવે મારે સંસાર કોઈ પણ ભોગે જોઈતો નથી અને ગમે તે મુશ્કેલીઓ આવશે એને હું ફેસ કરવા તૈયાર છું. સંસાર છોડવો છે એટલે છોડવો જ છે. હવે આ સંસારમાં ફરીને જન્મવું નથી એવો એક અભિપ્રાય બદલાયા પછી કેટલીક વિટંબણાઓ હોય છે. એ પૂર્વે કરેલા પોતાના અપરાધના ફળ સ્વરૂપે હોય છે અને એ વિટંબણાઓ લગભગ બધાને હોય છે. એમ માનવાની જરૂર નથી કે ન હોય, બધાને હોય છે. સંયોગોની, ઘરવાળાની, બીજાની, ત્રીજાની હોય છે. એ પોતાના જ અપરાધનું ફળ છે એમ સમજીને એમાંથી રસ્તો કાઢવા માટે, પોતાના આત્મકલ્યાણના લક્ષ્ય રસ્તો કાઢવા માટે સમય અને શક્તિ ખર્ચવાનો પરિસ્થિતિ ઊભી થાય છે, ટેમ્પરરી પણ. અને એટલી સમય અને શક્તિ ક્યાં ખર્ચાય છે ત્યારે આત્મકલ્યાણ માટે સિદ્ધિ ખર્ચાતી નથી. આ કપરી રહેતો તો આત્મકલ્યાણ માટે જ ખર્ચાય છે પણ સિદ્ધિ ખર્ચાતી નથી એનો ખેદ થાય છે. અને આડકતરી રીતે એટલે એવી રીતે કે એટલું કરવામાં પણ એને તો આગળ જ જવું છે. જેમ કે ગાડી રિવર્સમાં લેવી પડી, સામે એટલો ટ્રાફિક છે કે જો આગળ જવું હોય તો કેટલાક વાહનોને સગવડ આપીને ગાડી રિવર્સમાં લઈ તો જ જગ્યા થાય, નહીતર બધા ફસાઈ ગયા હોય. એવી રીતે સંયોગોમાં આપણે ફસાણા હોય, ક્યારેક આપણા અભિપ્રાય વિરુદ્ધ આપણે સમય શક્તિ ખર્ચવાના કામ કરવા પડે. એને પ્રવૃત્તિનું એડજસ્ટમેન્ટ કહેવાય છે, અભિપ્રાયનું એડજસ્ટમેન્ટ નહીં. એવું કરવું પડે છે બધાને, ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાનીઓને પણ કરવું પડે છે, મુમુક્ષુઓને પણ કરવું પડે છે, બેયને કરવું પડે છે અને મુનિઓને આહાર પૂરતું કરવું પડે છે. આહાર લેવા એમને પણ નગરમાં આવવું પડે છે, નહીં તો નગર છોડી ગયા ગયા છે. છતાં નગરમાં આહાર માટે આવવું પડે છે, એટલું એડજસ્ટમેન્ટ. એ જો ન કરે તો એનું જ્ઞાન ધ્યાન તૂટતું હોય છે. જ્ઞાન ધ્યાન તૂટે ત્યારે જ આહાર માટે આવે, નહીં તો પણ વૈરાગ્ય ખૂબ હોય છે એટલે આહારનો યોગ ન બને તો વળી પાછા જંગલમાં ચાલ્યા જાય છે અને સાધના વધારે દે છે, સાધના તૂટતી નથી એમ. એમને એમ વિચાર આવ્યો છે કે જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય એટલે જ્યાં સુધી હું મારા ધ્યેયમાં સફળ પ્રવૃત્તિ ન કરી શકું ત્યાં સુધી દ્રઢતા તો મારી અભિપ્રાયની એમને એમ છે અને સામે પરિસ્થિતિ અનુકૂળ નથી તો કેમ કરવું. ત્યારે એક વિચાર એમને એ આવે છે કે કોઈ એવા મહાપુરુષ મળી જાય, કોઈ એવા મહાન જ્ઞાની પુરુષ મળી જાય તો એના ચરણમાં જઈને બેસી જાવું. દ્રઢતા એટલી છે કે એના ચરણમાં બેસી ગયા પછી મારા પરિણામ નહીં બગડે એવો એમને વિકલ્પ આવ્યો છે અને કોઈને પણ આ ભૂમિકા આવે એવો સંભવ છે. તો એની એ વ્યવસ્થા વિચારે, વ્યવસ્થા ન બેસે તો એક વખત ગમે તેમ કરીને પણ બેસી જાય ખરો, પરિણામ ન બગડે એટલે એની તૈયારી હોવી હોય તો બેસી જાય. એવું કોઈ સ્થાન હોય કે જ્યાં બેસી જતા એનો આત્માર્થ પુષાય અને એની સાધના આગળ વધે, એવું જો એને પરફેક્ટ લાગે બેસીને, આવી દ્રઢતા હોય છે અને કા એની વ્યવસ્થા ગોઠવી લે એમ બેસી જવા માટેને. બે રીતે થાય છે, તેમાંથી એક રસ્તો પકડી લે પણ એમને તો પરિસ્થિતિ એવી હતી, એટલે લખે છે કે એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસીને તેનું પોષણ પામીએ અને સાધના આગળ વધારીએ. હવે જયારે એ પરિસ્થિતિ પારમાર્થિક સંયોગ અનુકૂળ નથી, વ્યવહારિક સંયોગ પણ અનુકૂળ નથી, ત્યારે હવે કેમ કરવું? આ એમની મૂંઝવણ હતી. ત્યારે અંદરથી એમને જે દ્રઢતા છે એ જોર કરે છે, એનો આત્મા અંદરથી એમ પુકારે છે, ગમે તેમ થાવ, ભલે ગમે તેટલા દુઃખ વેઠવા પડે, ભલે ગમે તેટલા પરિશ્રમ ઉપચાર સહન કરવા પડે, ભલે ગમે તેટલી આધિ વ્યાધિ ઉપાધિ આવી પડે, ભલે સમય મારી પાસે ઓછો હોય, વધારે સમય હોય હું જેને શિથિલતા નથી પકડવી એટલે, અને કોઈ નિમિત્ત અનુકૂળ ન હોય, પણ મારે મારું આત્મકાર્ય કરવું જ છે, કરવું જ છે અને કરવું જ છે. અને ત્યાં સુધી જે જીવ પોતાને સંબોધન કરે છે કે આના વગર તારો છૂટકો નથી, સમજી લે કે તારો છૂટકો નથી, એવો જયારે અંદરથી જોર આવે છે ત્યારે વળતો ઉત્તર આત્મામાં આત્મા આપે છે. એ મૂંઝવણનો વળતો ઉત્તર એનો આત્મા આપે છે. હવે તારી લાઈન છે તો એ થાય યોગ્ય છે, તું બરાબર ઉન્નતિ ક્રમમાં પ્રવેશો છો, યથાયોગ્ય છે, એટલે એને પોતાના શ્રેયની પોતાના આત્મકલ્યાણની પ્રતીતિ આવે છે. જરૂર હવે મારું કલ્યાણ થશે, હવે દુનિયાની કોઈ તાકાત મારું કલ્યાણ કરતા મને રોકી શકશે? બસ પછી તો કલ્યાણ નહીં થવાનું કારણ નથી. અંદરમાં તો હજાર હાથ વાળો ને અનંત હાથ વાળો બેઠો છે, અનંત શક્તિ વાળો એ અનંત હાથ જ ગણો ને, અને બાર પરિસ્થિતિ મને કોઈ રોકી શકે એમ નથી, કોઈની પહોંચ નથી. ગમે તે પરિસ્થિતિમાં હું મારા પરિણામ આત્મકલ્યાણ ચાલુ રાખી શકીશ, બિલકુલ કોઈ વાંધો નહીં આવે. એ રીતે ઉત્તર મળે છે અને એમને બરાબર લાગે છે. પછી એમને જે ભાવો ચાલ્યા છે એમનું પોતે થોડું અહીંયા વર્ણન કર્યું છે કે આ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, મારે તો કોઈ શાંત ધ્રુવ સ્થળ અંદરમાં છે, અહીંયા બેસી જવું છે. ઘડીક ઇધર ઉધર પરિણામ જાય, ઘડીક રાગ થાય, ઘડીક દ્વેષ થાય, ઘડીક પરલક્ષ થાય, આવું મારે જોઈતું છે. એના કરતા તો ભલે શૂન્ય થવું પડે, એક વાર શૂન્ય થવું પડે અમુક કાળમાં, પણ હવે આ ભાવનું ભ્રમણ તો મારે નથી જોઈતું, અને એ પરિસ્થિતિ મારી છે નહીં કે હું નિર્વિકલ્પ થાવ. શૂન્ય એટલે નિર્વિકલ્પ થાવ, તો મને કોઈ જ્ઞાની પુરુષ સંત પુરુષ મળી જાય એને ઈચ્છે છે. એક જ સહારો છે, બીજો મને સહારો દેખાતો નથી, કેમ કે હું સ્વયં એક એકલા હાથે તો કામ કરી શકતો નથી, આ મારી પરિસ્થિતિ છે. જ્ઞાની પુરુષ ન મળે તો યથાર્થ સત્સંગ જોઈએ, એ સિવાય મારે કાંઈ ન જોઈએ. યથાર્થ સત્સંગ સિવાય મારે કાંઈ ન જોઈએ. યથાર્થ સત્સંગ મળતો હોય તો એનું બહુ મૂલ્ય હોવું જોઈએ, એની ઘણી કિંમત હોવી જોઈએ, કેમ કે યથાર્થ સત્સંગ ક્યાંય મળવો જ મુશ્કેલ છે, એટલે એનું બહુ એનું ઘણું મૂલ્ય આવવું જોઈએ, ઘણું મૂલ્ય આવવું જોઈએ. એ પણ ન હોય તો મને સદાચરણ જોઈએ, એટલું પણ હું ન કરી શકતો હોય, એટલે એવી કોઈ પરિસ્થિતિની અંદર ગડબડ પરિણામમાં થઈ જતી હોય શું, તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતો. આમાં મૂળ મુદ્દો છે, આશય આમાં પકડવા જેવો છે. આ કોઈ માણસ વેપારી છે, વર્તમાન સરકારના કાયદા એટલા બધા ખરાબ છે, ચોખ્ખો કોઈ રહી શકે નહીં, કોઈ ચોખ્ખો રહી શકે નહીં, ક્યાંક ને ક્યાંક આડું ઉભું કરે તો એનો આજીવિકાનો સંસાર ડબે ને તેની નભાવવું મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ કાયદાની ખરાબ છે. એટલે જેને દોષ નથી કરવો એને તો પિંચ થવાનું અંદર, કરવું શું તો અતિ શુદ્ધ ભાવે જીન ભક્તિમાં લીન થવાનું. એનો અર્થ શું કે હે જીનેન્દ્ર પરમાત્મા, આપ પરિપૂર્ણ શુદ્ધ થઈને બેઠા તો કઈક મને એવું કરાવી દે ને હવે હું તો બહુ ફસાણો છું અને આમાંથી નીકળવા છૂટવા માંગુ છું ને છૂટી શકતો નથી. એ ભક્તિ છે એની પ્રાર્થના હોય છે કે આ પરિપૂર્ણ નિર્દોષ થઈ ગયા, મારે આવું થવું છે, કઈક મારા હાથ જોવો, કઈક કઈક હું નીચે બેઠા છો પણ કઈક મારા હાથ જોવો. એ અતિ શુદ્ધ ભાવે એવો શબ્દ શું કરવા વાળો છે. એમ નથી કે હું જીન ભક્તિમાં લીન થવું એટલે તું રાગડા તાણે બે જે અતિ શુદ્ધ ભાવે આ કન્ડિશન રાખે છે. એટલે એને પોતાની અંતકરણની શુદ્ધિની પ્રાર્થના છે, મારે જે શુદ્ધ થવું છે, અમારા જેવું થવું છે, એ નહીં થઈ શકવામાં મારું ગજબની વિટમણાઓમાં પીડ્યો છું અને હું રખડ્યો છું, આથડ્યો છું, રજડ્યો છું અને હજી રજડીશ આથડીશ. એ પ્રકારની જે ભક્તિ છે, શુદ્ધ થવા માટેની જે ભક્તિ છે, એ દર્શન મને ગાળે છે અને ભાવના અનુસાર કાંઈ ને કાંઈ રસ્તો નીકળી જાય છે, કાંઈ ને કાંઈ રસ્તો નીકળી જાય છે. ભાવના બેવી બળવાન ઠીક છે, કઈ ને કઈ રસ્તો પછી ગરીબી આવીને પણ નીકળી જાય અને અમીરી આવીને પણ નીકળી જાય, એ તો પૂર્વ કર્મ કર્મ છે પણ એનો રસ્તો નીકળી જાય છે. એની ગરીબી આવે તો ઉપકારી થાય અને અમીરી આવે તો ઉપકારી થાય, કેમ કે એને નીકળી જવું છે ત્યાં, એ નીકળી જ જાય એવી પરિસ્થિતિ બની જાય. બહુ સારો દ્રષ્ટાંત સુગાનીજીનો છે કે ખૂબ આત્મશાંતિની ભાવનામાં હતા, બીજી તો કંઈ ખબર નહોતી, પૂર્ણ સુખ થવું, પૂર્ણતાનું લક્ષ્ય કરવું નહીં, કોઈ એમને સમજાવવા વાળું હતું નહીં, એમને જોતી હતી આત્માની શાંતિ. એટલે ધર્મના ઉપાય કરતા હતા એમાં કાંઈ મળતું નહોતું, શાસ્ત્ર વાંચીને વિકલ્પ વધતા હતા, પૂજા ભક્તિ કરીને વિકલ્પ વધતા હતા, યોગના પ્રયોગ કરીને ધ્યાન કરીને વિકલ્પ વધતા હતા, બીજું કાંઈ થતું નહોતું, શાંતિ મળતી નહોતી, કશાય મન થાય એમાં એ છેતરાતા નહોતા, કેમ કે એનું લક્ષ્ય આત્મશાંતિ ઉપર હતું. જ્ઞાન દિશા સુધી પહોંચી ગયા, પરિસ્થિતિ બીજી બાજુ બગડી, એ જે પાછળ પડી ગયા આત્મશાંતિને એમાં ગરીબી આવી પડી. પણ બે વાત ભેગી થઈ, આ બાજુ ગરીબી આવી પડી ને આ બાજુ આત્મજ્ઞાન આત્મ ભગવાને મળી ગયા, આત્મ ભગવાને મળી ગયા. એ નફો તો પારમાર્થિક નફો તો અનંતો કરી લીધો, બહારની પરિસ્થિતિ ખરાબ હતી, તું કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવી સ્થિતિ ન રહી, દુકાન બંધ કરવાનો વાર આવ્યો, બંધ કરી ગયો ને, અહીંયા ક્યાં એના ઉપર ભંગડું ભાંગી ગયું છે, કે આ દુકાન ચલાવી જ તે મૂકી દીધી, જોયું કે કેમ કરું છું, કે હું પરદેશ ખેડવો પડે અને મોટા ભાગે રાજસ્થાનની અંદર ગામમાં અને પૂરતા ન રહીએ એટલે પરદેશમાં જોવે. એ લોકોમાં એક સામાન્ય સાયકોલોજી છે, કેમ કે ઘણા લોકો છેલ્લા 100-200 વર્ષથી એમના દેશના રાજસ્થાનના લોકો પરદેશ વસેલા છે. પરદેશ એટલે કોઈ મદ્રાસ બાજુ તો, કોઈ કલકત્તા બાજુ તો, કોઈ ઇમ્ફાલ બાજુ તો, બધા પ્રાંતમાં છે, કોઈ પ્રાંત બાકી નથી, ગુજરાતમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ છે અને કર્ણાટકમાં ને બધે છે. તો પછી ક્યાં કોઈ જાણ પહેચાણ વાળા છે ત્યાં જવું પડે, કેમ કે સાવ વગર મૂડીએ કામ કરવું, એમાં તો કોઈ જાણ પહેચાણ વાળાનું કામ હોય તો જેવું કે કલકત્તામાં કોઈ મળી જશે. એ દિવસોમાં તો મંદાબેનના પિતાશ્રીએ પણ સંતજીએ પણ થોડીક એમને હેલ્પ કરેલી, આ તમારા જે વ્યક્તિગત વાત થયેલી ખાનગીમાં, કારણ કે પેટલો શોખ ઓળખાણ આપ્યું હોય, કઈ કોઈ વાત ચિંધી હોય કે આમ કરી લેજો આમ કરી લેજો, એવું કઈ ચાલી ગયું ને જીવન એ પૂરું થઈ ગયું ને અંતથી કમાણી કરીને હાઈ લાગ્યા, બાકી તો પ્રારંભ પ્રમાણે સૌના પ્રારંભ પ્રમાણે સૌની પરિસ્થિતિ હોય છે ને, એટલે એ ગરીબી એ પરમાર્થનો રસ્તો રોકી શકતું નથી ને અમીરી એ રોકી શકતું નથી, એના રસ્તા હાલ્યા જાય છે, આ કઈ વાંધો આવતો નથી, એ ચિંતા કરવાની જરૂર નથી, એનો આ જીવન પુરાવો જીવંત ઉદાહરણ છે. પછી તો કેટલાક સૂત્રો લખ્યા છે,
સુખ ધામ યાનંદ